એનો ભેદ સ્પષ્ટ બતાવ્યો. મન પ્રિય ને ઈચ્છે છે શ્રેય, એને કલ્યાણ નથી જોતું, એને આનંદ જોઈએ છે, પ્રિયતા જોઈએ. એટલે ઘણી વાર એ ધર્મ ને જાણતું હોય, શાસ્ત્ર ને જાણતું હોય, છતાં એ પ્રિય નો જ આગ્રહ રાખશે, પ્રિય નો સ્વીકાર નહીં કરે. એને ગમે એટલું શાસ્ત્ર ભણાવવામાં આવે, વંચાવવામાં આવે, પણ જ્યાં સુધી એને ભોગ મળતા હશે, ભોગોનો આનંદ મળતો હશે, એમાંથી સુખ મળતું હશે, ત્યાં સુધી એ શાસ્ત્રની વાતને સ્વીકારવા તૈયાર નહીં. શાસ્ત્રને સમજ્યો હશે, વાંચ્યું હશે, છતાં પણ એને એમાં એટલો રસ નહીં પડે કે જેટલો રસ ઇન્દ્રિયોના ભોગોમાં પ્રિયમાં મળે છે. પરિણામ રૂપ શાસ્ત્ર ગમે એટલું સત્ય હોય, ગમે એટલું સાચું હોય, તો પણ એને સ્વીકારવા તૈયાર નથી. આ શરીરની પ્રકૃતિ તથ્યમ સુપથ્યમ શ્રોધ્યમ, સ્ત્રી એટલે આ પ્રકૃતિ શરીર, તથ્ય સ્વીકારવા નથી, પથ્યને પણ સ્વીકારવા માટે તૈયાર નથી. વિશ્વાસ પાત્રમ નતિમસ્તિ પ્રકૃતિ શરીર. મનનો સ્વભાવ હંમેશા મધુરતા માધુર્ય માટે, તે જ પણ કટુતાને સ્વીકારવા માટે તૈયાર નથી. એટલે મહારાજ શ્રી આપણા સૌનું પ્રતિનિધિત્વ કરતા આ વાતને રજૂ કરે છે કે આ દરેકને લાગુ પડે છે, એકને. લક્ષ્મણદાસજી મહારાજ યોગીરાજ અવધૂત ની આગળ આપણા બધાના પ્રતિનિધિ બને અને દરેકના મનની વાતને સદગુરુની પાસે ત્યાં આગળ રજૂ કરે કે અમારી દશા આવી, શાસ્ત્ર થી સાથે સમજ ગયા, બધી જ સમજણ પડી, બધું જ આવડતું, બધું જ જાણતું, છતાંય મનની લોલુપતા એને ક્યારેય સ્વપ્ને પણ સ્વીકારવા માટે તૈયાર નહીં. જ્યાં મન એ માનવ જીવનની અવદશા કરનારું એક અંગ છે, મનને પણ ઇન્દ્રિય કહી દીધી છે, મારા સ્રષ્ટાન ઇન્દ્રિયા, જેમ પાંચ ઇન્દ્રિયો છે એમ મન પણ ઇન્દ્રિય છે. મહારાજે તો ભજનમાં કહ્યું છે, ઇન્દ્રિયો સૌ દે છે દુઃખ રે, બધી ઇન્દ્રિયો દુઃખ આપે, સુખ કોઈ નથી આપતું, ભલે એના ઉપરથી દુઃખ સુખ દેખાતું હોય, જેને ફેસ વેલ્યુ કહેવામાં આવે, ટોકન વેલ્યુ જુદી હોય અને ફેસ વેલ્યુ જુદી હોય, દેખાવામાં જુદું હોય અને અંદર વાસ્તવિક જુદું હોય. મન જે રીતે જુએ છે એ માત્ર ભોગ દ્રષ્ટિથી, એ સૂક્ષ્મ દ્રષ્ટિથી કે અધ્યાત્મ દ્રષ્ટિથી મન જોવા તૈયાર નથી. પરિણામ રૂપ એને જે સુખ જોઈએ છે, આનંદ જોઈએ છે, એની શાશ્વતતા જોઈએ છે, એ એને ક્યારેય પ્રાપ્ત થઈ શકતી. જ્યાં જાય છે ત્યાં એને ઝાંઝવાના જળ જ દેખાય છે, એ જો એને તરસ લાગી છે, પ્યાસ છે, ભૂખ છે, દોડે છે પણ ખરો, પણ જુઠ્ઠાની પાછળ જાય. એના પરિણામ રૂપ એના જીવનની જે ભૂખ છે એ ક્યારે પણ સંતોષાતી નથી, અને ઝાંઝવાના જળ એને આખી જિંદગીભર સુખ માટે દોડાવ્યા કરશે પણ એમાંથી એની તરસ નહીં છૂટવાની શકે. આનંદ જ્યાં સુધી મન પ્રિયની પાછળ પડેલું છે ત્યાં સુધી એ શ્રેય તરફ વળવાનું છે. શ્રેય એને સહેજ પણ મધુર નથી લાગતું, કડવું જ લાગે, ભલે સત્ય કડવું હોય તો વાંધો નહીં, પણ સત્ય છે ને એમ સ્વીકાર કરવો પડે, એનો આગ્રહ પૂર્વક સ્વીકાર કરવો પડે. એમ ભલે શ્રેય કડવું હોય, ગમે એટલું કડવું હોય, પણ એ મારા માટે જરૂરી છે, મારું કલ્યાણ થવાનું છે, અને એટલા માટે મારે શ્રેયનો જ સ્વીકાર કરવો. કલ્યાણ શ્રેય એટલે ભોગવવાનો નહીં. ઔષધ છે એ કડવું લાગવાનું જ છે, કારણ એ શ્રેય છે. ભલે જીભને કડવું લાગશે, ઇન્દ્રિય છે, પણ અંદર ગયા પછીથી એ આખા શરીરને માધુર્ય આપવાનું છે, રોગ ટાળનારું ઔષધ છે. ઇન્દ્રિયો તો એને ભોગ તરીકે સ્વીકારવાનું છે, ઔષધ તરીકે ક્યાંથી સ્વીકારશે? અને કડવો લાગતો હશે તો એનો સ્વીકાર નહીં કરે, કડવો લાગતો હશે તો એને અડવાની ના પાડશે, મારે નથી. પણ એમાં એનું કલ્યાણ એ નથી જોતો, કડવો સ્વાસ્થ્ય માટે નથી. પ્રિયની અંદર દુઃખી થાય તો ભલે દુઃખી થવું, પણ મારે આ જોઈએ છે, આ જાળમાં મારે ફસાવું જ છે, ભલે બંધનમાં પડતો હોઉં, પણ મારે તો પ્રિય જોઈએ છે. પ્રિય દુઃખી થઈશ જીવનભર, તારી દુર્ગતિ થશે, તું અશાંત થઈશ, તને એમાંથી જીવનમાં કઈ જ નહીં જડે, ભલે મારે જોઈએ છે તો પ્રિય. અને એના ચશ્મા પહેર્યા પ્રિયના, એટલે એને શ્રેય દેખાય જ નહીં, માત્ર પ્રિય જ દેખાયા કરે, એક જ દેખાય. આત્મકલ્યાણ છે એ તો ક્યાંય દૂર નીકળી જાય, ક્યાં જોજન દૂર, જન્મ દૂર, જન્મ જન્માંતર દૂર નીકળી જાય. પછી એને સ્વપ્ને પણ ખ્યાલ ના આવે કે આનું નામ શ્રેય હશે ખરું. કોઈક વ્યક્તિ બહુ સાચી વાત કે એના ઉપયોગની હોય અને એને ખૂબ જ જરૂરિયાત વાળી હોય, છતાં એને ખબર નહીં પડે કે આમાં મારું કલ્યાણ હશે ખરું. ભગવાન 18મા અધ્યાયની બહુ સરસ વાત કહી દીધી કે કલ્યાણનું હોય તો પણ એમાં શંકા ઉત્પન્ન, એની પર વિશ્વાસ જ ના રહે. અર્જુન, તારું કલ્યાણ એની વાત કરું છું, પણ તને મારામાં વિશ્વાસ, મારા શબ્દોમાં વિશ્વાસ. બુદ્ધિ સાપાર તામસ, અર્જુન એને તામસ અને રજસવાળી બુદ્ધિ કહેવામાં આવે. સર્વાર્થાન વિપરીતાન, સાચું ને સારું કહેવામાં આવતું હોય છતાં એનો અવળો અર્થ. ઘણા માણસને એવો સ્વભાવ પડેલો કે આમ કહે છે એટલે ચોક્કસ એની અંદર કંઈક આવું હશે, અવળી રીતે જ વિચારતો અને પૂછડું જ પકડે. ચાલો મળું ના પડે. કલ્યાણ જ્યારે પણ ઈચ્છવું હોય ત્યારે મન ગમે એટલું જબરજસ્તી કરે, શાસ્ત્ર વિરુદ્ધ જેવા પ્રયત્ન કરે તો પણ એને સહેજ મચક નહીં આપતી જોઈએ. દરેકની વાત છે, શાસ્ત્ર કી સાખે સમજ ગયા હતા પણ મેરા મન ન માને. અને એને કારણે તો આપણા સિદ્ધ મહાપુરુષો ઋષિઓએ એટલું બધું જીવન જરૂરિયાતનું આપણી વચ્ચે મૂકી આપ્યું છે, છતાંય માણસને એ ગમતું નથી, ગમવાનું પણ એને પોતાની મનોવૃત્તિ જબરજસ્તીથી વાસનાઓ અને વિષયો તરફ ખેંચી જ જવાય. અને એમાં સંગ જેવો થઈ ગયો, રંગ એવો જ લાગવાનો છે. જ્યાં જેને જેવો સંગ, ત્યાં રંગ તેવો. મનને સદવિચારનો સંગ લાગશે તો સત્સંગ કરશે, મનને દુરાચારનો સત્સંગ લાગશે, સંગ થશે તો એ દુરાચારી જ બને. ધર્મ પ્રત્યે જેને શ્રદ્ધા છે, ભક્તિ છે, એ કોઈ પણ ભોગે ગમે તેવું કષ્ટ વેઠવાનું હોય તો પણ પોતાના ધર્મને નહીં છોડે, શાસ્ત્રને નહીં છોડે. સત્યમ વદ ધર્મમ ચર, એમ આપણી શાસ્ત્ર આજ્ઞા. આપણને સહેજ નુકસાન થવાનું હોય તો સત્યને વેગળું મૂકી દઈએ છીએ, તે હમણાં નહીં, નહીં તો નુકસાનમાં જઈશું, અને ખોટું કહી દો તો આપણે બચી જઈશું, લાભ થશે. હરિશ્ચંદ્રને જુઓ, પોતાનું રાજસુખ ખોયું, પરિવાર ખોયો, પત્નીને વેચી, બાળકને અગ્નિ સંસ્કાર માટે લાકડા નતા, પૈસા નતા. વિશ્વામિત્રે કહી દે, કહ્યું આવીને, કહ્યું કહી દે કે હું નથી બોલ્યો, મેં નથી બોલ્યો, અમે એટલું દુઃખ આવ્યું ને કષ્ટ આવ્યું, છતાંય ધર્મનો સાથ હરિશ્ચંદ્રએ ક્યારેય છોડ્યો નથી. સત્ય એટલે એમ શાસ્ત્રને વળગી રહેવું ગમે તેવી આપત્તિમાં પણ અત્યંત કઠણ. જ્યાં શાસ્ત્રની આગળ આપણું મન હંમેશા બળવો જ પોકારતું હોય, મારે સ્વીકાર્ય નથી, મારે માન્ય નથી, એ તોફાન કરવાનું, મન નહીં માનવાનું. છેવટે એકાંતમાં એકલાએ પણ કોઈ નથી જોતું, ચાલો ને શું વાંધો છે, અહીંયા શાસ્ત્ર ક્યાં બાધ્ય કરવાનું. સંયમમાં રહેવું, જૂઠું ન બોલવું, આ બધી જ વાતો આપણને કહી છે, પણ એમાંથી આપણે આપણાથી કેટલી પડાય. આપણી વાણીનો સંયમ કરો, ખાવાની અંદર સંયમ કરો, આંખ કાનનો સંયમ કરો, પૂછો છો દરેક ઉપર તાણી સર્વાણી સંયમ્ય યુક્ત આસીત મત પર ઇન્દ્રિયા. બધી જ ઇન્દ્રિયો તોફાની છે, એની પર સંયમ કરવો પડશે, અને એને યુક્ત આસીત મત પર ભગવાન તરફ એને વાળવી પડશે, એને ભગવાનને સન્મુખ કરવી પડશે, અને ભગવત સન્મુખ થશે તો જ એ ઇન્દ્રિયો સન્માર્ગે લઈ જશે, આત્મકલ્યાણ કરાવશે. મનોવૃત્તિ ક્યારે પણ કલ્યાણનો સ્વીકાર કરવા માટે સહેજ પણ તૈયાર નથી. હા, ખૂબ બધું નુકસાન થઈ ગયું હોય અને જાણે મન મન જાણે કે હવે શરીરને ઇન્દ્રિયોને પણ નુકસાન થઈ જશે, ત્યારે એ મન ના છૂટકે પરાણે કલ્યાણ એવા શ્રેયને સ્વીકારવા માટે તૈયાર થાય. ખૂબ માદા પડ્યા છે, જાણે કે હવે શરીર નહીં, હવે નહીં બચે, ડાક્ટર સ્પષ્ટ કહી દે એના ભાઈ તો ઓપરેશન કરો, ચાલો દવાઓ લાવો ખાવી પડશે. એમ સામાન્ય પરિસ્થિતિમાં મારે કડવો લીમડો નથી પીવો, એમ કડવું કારેલાનું શાક ના ખવાય. પણ જયારે જોયું ઇન્દ્રિયોને, ઇન્દ્રિયો જોયું, મને જોયું કે હવે તો નહીં રેવાય, પ્રકાશ પ્રિયના અતિ ભોગોને કારણે રોગી થયા પછી એને સત્ય સમજાય મન અને ઇન્દ્રિયોને, ત્યારે જ એ શ્રેય એવા ઔષધનો સ્વીકાર કરવા માટે તૈયાર થયા. મેરા મન ન માન, મન ક્યારે પણ સ્વીકારવા માટે તૈયાર નથી. કંઈક નિત્ય નિયમ કરવાનો હશે તો એક દિવસ આળસ કરી દેશે, ચલો આજે મોડું થયું છે અને જવાની ઉતાવળ છે, આજે નહીં કર્યું ચાલશે, ખાધા વગર ચાલે છે. તો જેમાં આપણું આત્મકલ્યાણ છે નિત્ય નિયમમાં, પ્રભુ સ્મરણની અંદર, એ કેમ છોડાય? એને છોડીશું તો પાપ થશે, પણ જો ખાવાનું છોડીશું તો એક દિવસ ઉપવાસ થશે ને તો આરોગ્ય સારું થશે. જે દિવસે નિત્ય નિયમ ન થાય તે દિવસે મનને સજા કરવાની, શરીરને સજા કરવાની, આજે ખાવાનું નહીં મળી જાય. એટલે બંને બાજુનું કલ્યાણ, પણ આ સત્યને કોણ સ્વીકારશે? ચલો ને આપણે આપણે મનથી નિયમ કર્યો છે ને, ખાઈ લો ને એમાં શું વાંધો. મન માત્ર પાપને પસંદ કરશે, દુરાચારને જ પસંદ કરશે મોટા ભાગે, એ ક્યારે પણ સદગતિ પ્રાપ્ત ના કરે. અને એટલા માટે મનને આપણે સ્વાધ્યાય માટે, સત્સંગ માટે એને બેસાડવું પડે. આવો બેસો અને સાંભળવાની ઈચ્છા ન હોય તો પણ સાંભળવું જોઈએ, એ યુવાનીમાં મન નથી માનતું, પણ અમુક સમય પછીથી માણસને જીવનના અનુભવો પછી સ્વીકાર કરવો પડે છે કે ચાલો હવે સત્સંગમાં બેસીએ. અવસ્થા એવી છે શરીરની, મનની અને જીવનની, કે એવા સમયે એને બાલ્ય અવસ્થા કે યુવા અવસ્થાની અંદર એને આવું સાંભળવાની, એ આપણે સાંભળવાની ક્યાં જરૂર છે? આવી સ્વતંત્ર મસ્ત જિંદગી જીવવાની છે અને અહીંયા ક્યાં બેસી રહ્યા? ઘણી વાર તો મારા ઘરડા થઈશું ને ત્યારે બધું સાંભળું, કારણ મન માનવા માટે તૈયાર નથી. જાગ્યા ત્યારથી સવાર જે પહેલો જાગ્યો એ વહેલો વહેલો આગળ વધી જવાનો, અને ઊંઘતો રહેશે એ મોડો પહોંચવાનો. નરેન્દ્ર સ્વામી વિવેકાનંદ નાની ઉંમરથી ધ્યાનમાં બેસી જતા, અને ધ્યાનમાં બેસે એ 5 વર્ષના બાળક કરે, બારણા તોડવા પડે, ખખડાવવા પડે તો ના ઉઠી શકે, જાગી ના શકે, એ રીતે ધ્યાનમાં બેઠા હોય. કેટલા આગળ વધી ગયા, કેટલા સમયની અંદર જેટલા મોડા જાગીશું એટલા મોડું પચાશે. યાદ જાગ્યા ત્યારથી સવાર જો આજથી કરવા માંડીશું તો વહેલા પચી શકે. આપણું જીવનનું લક્ષ્ય કે જે કલ્યાણ, કલ્યાણ ક્યાં છે? આપણું મન કેમ ચાલવામાં નહીં, એ તો જે ગુરુમુખી હોય, જે ભગવત પરાયણ હોય, એ જ પોતાનું કલ્યાણ કરી શકે, સાધી શકે. આમ શાસ્ત્ર કી સાખે સમજ ગયા છે. શાસ્ત્ર અનેક વાતો કરી છે, આપણને અનેક આજ્ઞાઓ આપી છે, એમાંથી જેટલો આપણે આપણા જીવનમાં આપણે સ્વીકાર કરી શકીએ, જેટલો આપણા જીવનની અંદર એને યોગ મળશે, એને સ્થાન મળશે, એટલું જ આપણું કલ્યાણ, એટલી જ આપણી સદગતિ, અને એટલા જ આપણે સુખી. એટલા જ આપણે સુખી એ છોકરાઓને. મન મનનો સ્વભાવ આપણે બધા જ જાણીએ છીએ, અને એ પ્રમાણે મન કોઈ દિવસ કલ્યાણને માર્ગે જવા માટે તત્પર થવાનું નથી. માટે એને શિક્ષા કરવી પડે, શિક્ષા આપવી પડે એને. એટલા માટે તો શિક્ષા કરવી છે, શિક્ષણ કરવું છે, એને કઈ પણ રીતે તૈયાર કરવા માટે કેળવવા. આમ કેળવણી કહેવાય, મનને કેળવવા માટે કેળવણી કહેવાય, જીવનને કેળવવા માટે કેળવણી કહેવાય, પણ જ્યારે ન માને ત્યારે એને શિક્ષા, શિક્ષણ આપવું પડે. મન ન માને તે વખતે એને શિક્ષણ આપવું પડે, કારણ માનતું નથી. કોઈ પણ એનું કલ્યાણ, કોઈ પણ એના જીવનની ઉપયોગની બાબતને સ્વીકારવા માટે તૈયાર ન હોય, તો જેમ બાળકને આપણે સુવાડીને નાક બંધ કરી મોઢું ખોલાવીને જેમ દવા પાઈ દઈએ છીએ, એમ ઔષધ ઔષધ એ રીતે જ આપવું પડે. આ મનનું ઔષધ છે. સદગુરુ મોએ આન મિલે તબ આત્મ દર્શન. સદગુરુ જ આત્મદર્શન કરાવી શકે, અને જેણે આત્મદર્શન પ્રાપ્ત કર્યું એનું કલ્યાણ થયું. જેણે પોતાના સ્વસ્વરૂપને ચિંતવી લીધું, નિરખી લીધું, પછી એના જીવનની અંદર નિરાંત હંમેશને માટે શાંતિ. કારણ આત્મદર્શન એ જ જીવનનું અંતિમ લક્ષ્ય, આ મનુષ્ય જન્મનું અંતિમ લક્ષ્ય આત્મદર્શન. પણ જીવનનું પરિણામ, અંતિમ પરિણામ એટલે મૃત્યુ. આ શરીરનું જીવનનું અંતિમ પરિણામ એટલે મૃત્યુ, પણ આ જન્મનું અંતિમ લક્ષ્ય એટલે આત્મદર્શન. મન આત્મદર્શન કરતા શરીરના ભોગો માટે વધારે લાલાયિત હશે, એને આત્મદર્શનમાં એટલો રસ કે ઉત્સાહ ઉમંગ નથી. એના પરિણામ સ્વરૂપ કોઈ મહાપુરુષને શરણે જઈને એની પાસેથી આત્મદર્શનનો માર્ગ, કયા માર્ગે આત્મદર્શન થશે, અમારું કલ્યાણ શાનાથી થશે, એના માટે આપણે કોઈક માર્ગદર્શક પાસે જવું પડશે. અને લક્ષ્મણદાસજી મહારાજે કહ્યું કે આત્મદર્શન ક્યારે થયું? સદગુરુ મોએ આનંદ લે. તબ તે પહેલા એ પરિસ્થિતિ નહોતી, એ અવસ્થા પણ નહોતી, મન અને શરીર બંનેની આત્મદર્શન કરવાની કોઈ અવસ્થા જ નહોતી, કોઈ અપેક્ષા જ નહોતી. પણ જ્યારે સદગુરુ મળ્યા, એમણે પ્રશ્ન કર્યો કે આ જીવનનું લક્ષ્ય શું, અત્યારે તમે શું કરી રહ્યા છો, શું કરવું જોઈએ હવે તમારે, અને એમ કરતા અનેક પ્રશ્નો, વ્યવહારિક પ્રશ્નોમાંથી સદગુરુદેવ એને સૂક્ષ્મમાં અધ્યાત્મમાં લઈ જતા હોય. અને કોઈ પણ અધ્યાત્મનો ના સિદ્ધાંતને સમજવો હોય તો એને ભૌતિક વ્યવહારિક ઉદાહરણની આવશ્યકતા હોય. ભૌતિક ને સમજ્યા પછીથી જ અધ્યાત્મ ને સમજી શકાય. અને અધ્યાત્મ સમજ્યા પછીથી ભૌતિક આપોઆપ છૂટી જતું હોય. અધ્યાત્મનું જ્યાં સૂક્ષ્મપણું પ્રાપ્ત થયું ને, એટલે વ્યવહાર આપોઆપ છૂટી જાય, જેમ વૃક્ષ ઉપરથી પાકેલું ફળ પાકે એટલે એ ખરી જ પડે, ઉપર રહે જ નહીં. એમ જેને આત્મદર્શન થયું છે એના જીવનમાંથી વ્યવહાર પાકેલા ફળની માફક આપોઆપ જ ખરી પડે. તબ આત્મદર્શન જાણે. જ્યારે સદગુરુદેવ મળ્યા તે પહેલા મેરા મન ન માન્યું. એમાં શું જાણવું, આ છીએ છે, હાથ પગ છે, માથું છે, જીભ છે, કાન છે, અમે છીએ, એમાં વળી બીજું શું જાણવાનું હતું? મેં રામન ન માના તબ તક આત્મદર્શન ન જાણ, ત્યાં સુધી આત્મદર્શન પણ ન થઈ શકે, મન શીખારવા તૈયાર ન થાય. સૌથી પહેલા મનને કેળવવું પડે, મનને નિશ્ચય તરફ લઈ જવું પડે કે મારે અધ્યાત્મના માર્ગે જવું છે, મારે આત્મદર્શન કરવું છે. નિશ્ચયાત્મિકા બુદ્ધિ રે કેહ કૃનંદન. અર્જુન પહેલા તું નિશ્ચય બુદ્ધિ વડે નિશ્ચય કર, એક નિશ્ચય કર, એક એહ, ત્યાર પછી જ તને કલ્યાણ મળશે, સારો વિજય. એટલે એ નિશ્ચય કરવાની જે બુદ્ધિ છે, એમાં સૌથી પહેલા વ્યક્તિએ પોતાનામાં દ્રઢતા કેળવવી પડે, અને દ્રઢતા કેળવવા માટે એને સદગુરુદેવની પાસે જવું પડે. ગુરુદેવ સત્શિષ્યની પાત્રતા જોઈને એને જ્ઞાન આપવાનો આરંભ કરે. જો એનામાં વધારે કચાશ હોય તો આગળથી શરૂ કરે, અને જો એ કંઈક સમજવું હોય તો બહુ નજીકથી એની પાસે શરૂઆત કરે. મનની વૃત્તિઓ શાંત કરવા માટે પણ આત્મદર્શનની જરૂર છે. અને જીવનમાં આત્મદર્શન પ્રાપ્ત કર્યા સિવાય માણસ ક્યારેય પણ સદગતિ પ્રાપ્ત કરતો નથી. અને ગમે એટલા લક્ષ્યરાશિના ફેરા ફરીશું, પણ આખરે ધીરે 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 ઓછી ઓછી સમજણે પણ માણસને આત્મદર્શન તરફ જવાવાનું જ છે. જેમ નળ નીચે મૂકેલું વાસણ ટીપે ટીપે ભરાતું હોય તો એને ટીપે ટીપે ભરાતા બહુ સમય લાગે, પણ આખો નળ ખોલી નાખીએ તો એક સહેજ વારમાં ભરાઈ જાય. એમ અધ્યાત્મ સુધી પહોંચવા માટે પરમાત્માના માંથી છૂટો પડેલો આ જીવ પરમાત્મામાં લીન થવા માટે ક્યાંક લક્ષ્યરાશિના ટીપાને સ્વીકારવા પડે, અને ક્યાંક જો જાગ્રત અવસ્થા આવી ગઈ, સદગુરુદેવ પ્રાપ્ત થયા, તો આ જન્મની અંદર જ આત્મ દર્શન જાણ તેને તરત આત્મદર્શન પણ થઈ જશે. પણ એના એના જીવનમાં એને પોતાને એટલો વિશ્વાસ હોવો જોઈએ, એટલી એની તૈયારી હોવી જોઈએ. તો આમ મન અને આત્મદર્શન એ બેને મેળ પડતો નથી. ધ્યાનમાં બેસો, અંતર્મુખ થવા માટે પ્રયત્ન કરો જોઈએ, તરત મન બહાર નીકળી જશે. જ્ઞાન છે કે આ જગત મિથ્યા છે, જીવન ક્ષણભંગુર છે, ભોગો છે, ક્ષણિક છે, આ બધું જ જાણતા હઈએ, પણ પાછું મન લલચાય કે ના ના એમાં શું વાંધો છે એમ કરીને ભીન બને. ત્યારે મન એને જલ્દી સ્વીકારવા માટે તૈયાર નથી થતું. એનું કરે દ્રઢતા કેળવાય, નિશ્ચયાત્મિકા બુદ્ધિ આવે, ત્યારે જ એ ભગવત પ્રાપ્તિ કરી શકે, આત્મા સુધી પહોંચી શકે. આપણી પણ આત્મચિંતનની જ્યારે કોઈ પણ એવી વિચારની પરિસ્થિતિ આવે, ત્યારે હંમેશા આત્મોન્નતિ એ કેમ થઈ શકે, મને સદગતિ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે, એના માટે જ્યારે પણ સમય મળે ત્યારે એને એનું ચિંતન કરે. જ્યારે પણ પોતાની પાસે સમય હોય ત્યારે આ સમજણનો ઉપયોગ કરીને મનની સાથે વાતો કરીને મન સાથે વાતો કરવા બેસો. મન સાથે વાતો કરતા થઈશું ને તો કોઈક દિવસ આત્મા સાથે પણ બેસવાનું મન થશે. ચાલો આજે આત્મા સાથે બેસીએ. બધી જ ઇન્દ્રિયો, મન સહિત બધી જ વૃત્તિઓ આત્મા પાસે પણ બેસે. મનને પણ સમજાવવું પડે, બધી જ ઇન્દ્રિયોને શાંત કરી લઈ અને આત્મામાં સ્થિત થવાનું. આત્મસંસ્થમ મનઃ કૃત્વા મનને ધીમે ધીમે આત્મપરાયણ બનાવવાનું. જે ભોગ પરાયણ છે, લોલુપતા ઇન્દ્રિયોના પરાયણ છે, એને એમાંથી બહાર કાઢી સમજણપૂર્વક શાંતિથી ખૂબ જ અભ્યાસ કરીને ધીમે ધીમે શનૈ શનૈ રૂપરમે ધીમે ધીમે પોતાના આત્મ સ્વરૂપની અંદર રમવા માંડો. અને આત્મામાં રમણ થશે ને એટલે આપોઆપ બહારના બધા જ વ્યવહાર, બહારની બધી જ વૃત્તિઓ છૂટી જશે. બીજી વૃત્તિઓ, બીજી રમતો રમવાનું મન જ નહીં. જેમ ઉંમર વધતી જાય છે, જેમ અનુભવ થતો જાય છે, એમ પાછળની રમતો છૂટી ગઈ કે ના છૂટી ગઈ? બાલ્યાવસ્થાની છૂટી ગઈ, યુવાવસ્થાની છૂટી ગઈ. હવે ધીરે ધીરે ગ્રહસ્થનો પણ અનુભવ થયા પછીથી ગ્રહસ્થની પણ એની ધીરે ધીરે છૂટતી જ જવાની. એટલે જેમ અભ્યાસ થતો રહેશે એમ ધીમે ધીમે